એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ શ્રી શરીફા વીજળીવાળા લિખિત તું કહાં યે બતા. ઓડિયો પઠન અનિતા પાદરિયા. આ દુનિયામાં મને સૌથી ગરીબ, સૌથી અભાગી કોણ લાગે? જેની જિંદગીમાં સમ ખાવા પૂરતો એકાદો સાચુકલો મિત્ર પણ ન હોય તે. હું સાચુકલો મિત્ર કોને કહું? મારા માટે મિત્રની જાતિ, સ્ત્રી કે પુરુષ, ધર્મ કે મોભો મહત્વનો નથી. જ્યાં કોઈ જ અપેક્ષા વગરનો, ઈર્ષા કે ફરિયાદ વગરનો સંબંધ હોય, જ્યાં પરસ્પર સંપૂર્ણ વિશ્વાસ હોય, તેવા સંબંધને હું દોસ્તી કહું. જેની સાથે તમે બધું જ વહેંચી શકો, જ્યાં પરસ્પર વચ્ચે કોઈ પરદો જ ન હોય, તેવો પારદર્શક સંબંધ એટલે મૈત્રી, જે તમારા દુઃખે દુઃખી અને તમારા સુખે સુખી થઈ શકે, જેની પ્રાથમિકતા માત્ર તમે હો તે ખરો મિત્ર. ને આવા સાચુકલા, સો ટચના સોના જેવા મિત્રો મેળવવા બાબતે કોઈને પણ ઈર્ષા આવી શકે એટલી હું ભાગ્યશાળી છું. મને પણ મારા આવા નસીબ બાબતે નવાઈ લાગે. ઘડીક વારમાં ભડકો થઈ જાય એવો સ્વભાવ ને તોય મને એટલી હદે ચાહનારા મિત્રો કઈ રીતે મળ્યા? આ મિત્રોનો અઢળક પ્રેમ જોઈને ગયા ભવની લેણદેણવાળી વાત પર વિશ્વાસ કરવાનું મને મન થાય. નહીતર ભલા કોઈ રીતે કોક 15મે, કોક 25મે, કોક છેક 40મે વર્ષે આવીને ઊભા રહ્યા અને જોત જોતામાં મારી જિંદગીનો અનિવાર્ય અંશ બની ગયા. મારા હાથે શીડી છાય થઈને ઝડુંબનારા મિત્રોની આજે મારે વાત નથી કરવી. આજે તો એ દોસ્તની વાત કરવી છે જે મને હાથ તાળી દઈને કાળગંગાને પેલે પાર જઈને બેઠી છે. 1981થી 1992 હું વડોદરા યુનિવર્સિટીની જાણીતી હોસ્ટેલ હંસા મહેતા હોલના રૂમ નંબર 4માં રહેતી હતી. મોટે ભાગે વિદ્યાર્થિનીઓ 3, 5 કે 6 વર્ષે ભણીને ઘરે જાય, પણ મારી બાબતે એવું ના બન્યું. 3-3 વોર્ડન બદલાયા તોય આપણા રામનો અડ્ડો રૂમ નંબર 4 જ રહ્યો, કારણ કે બી ફાર્મ પૂરું કરી તરત જ નોકરી મળી ગયેલી. વડોદરામાં તો 7 પેઢીએ કોઈ સગું ના મળે ને હોસ્ટેલમાં રહેવા માટે કંઈક ભણવું પડે, એટલે મેં BA શરૂ કરેલું. પછી તો મને આર્ટ્સમાં એવા જલસા પડી ગયા કે ગાડી છેક PhD સુધી ચાલી. એક જ રૂમમાં 11.5 વર્ષ રહી. સ્વાભાવિક છે કે હોસ્ટેલમાં મારી આણ પ્રવર્તી જ હોય. એક તો કોઈ પણ માંદું પડે તો મારું દવાનું જ્ઞાન વહારે ચડે. કોઈના લડાઈ ઝઘડા, હોસ્ટેલનું TV બગડે, કંઈ દાદ ફરિયાદ, આ બધામાં હું મોખરે રહેતી. કોઈની પણ મુશ્કેલીમાં ખભો ધરવાની ટેવને કારણે મારા એક અવાજે 350 છોકરીઓ બેઠી થઈ જવા ટેવાયેલી હતી. પણ આ જ કારણે મારે ને વોર્ડનને કાયમ 12મો ચંદ્રમાં રહેતો. હું હોસ્ટેલ બાબતે કંઈ પણ રજૂઆત કરું, સુધારા સૂચવું તો એમને હંમેશા પોતાની સામેનું ષડયંત્ર જ લાગતું. રૂમની ચોખ્ખાઈ બાબતે, વ્યવસ્થા બાબતે હું અતિશય ચીકણી ને મારી રૂમ પાર્ટનર આ બાબતે સામા છેડાની. 87થી તો મારી સાથે રહેતી રીટાએ ધૂળમાં પગલા દેખાય તો પણ મને વાંધો નથી, પણ હું કચરા પોતા નહીં કરું એવું મને મોઢા પર જ કહી દીધેલું. ઇજનેરી કોલેજમાં ભણતી રીટાની પથારી, એની વસ્તુઓ એવી તો વેરવિખેર હોય કે હું ગળે આવી ગયેલી. મને અતિશય પ્રેમ કરનારી આ છોકરી મારી તમામ ધમકીઓને ઘોળીને પી ગયેલી. હું ગમે તેટલી ગરમ થાઉં એની પ્રતિક્રિયામાં એ બસ હસીએ જાય. હું હસી પડું ત્યાં સુધી એ હસે ને પછી બધું બડા બૂટ મૂકીને નીકળી જાય. એના રોજિંદા ક્રમથી થાકીને મેં વોર્ડનને સ્પષ્ટ સૂચના આપી હતી કે મને ધોળે ધર્મે પણ ત્રીજી પાર્ટનર ઇજનેરી કોલેજની ના ખપે. પણ વોર્ડન બાપડા મારા પરનો ગુસ્સો બીજી કોઈ રીતે કાઢી શકે એમ નહોતા. એટલે એક સાંજે હું નોકરી પરથી થાકી પાકી આવીને લાંબી થયેલી. હજી તો ઝોકે ચડી જ હતી ને બારણું જોરથી ઠોકાયું. પરાણે ઊભા થઈને મેં બારણું ખોલ્યું. સામે નીલરંગી આંખોવાળી, ગોરી, પાંચ હાથ પૂરી, જોતાવેત પ્રેમમાં પડી જવાય એવી મોહક રૂપાળી છોકરી ઊભી હતી. મારું નામ બિનિતા છે, સુરતથી આવું છું, મને તમારા રૂમમાં રહેવા કહ્યું છે. શામાં ભણે છે? ઇજનેરી કોલેજમાં. એમી કરવા આવી છું. મારો મિજાજ ગયો. મેં ઘસીને ના પાડી છે કે મને ઇજનેરી કોલેજની કોઈ છોકરી ના જોઈએ, તોય હું આગળ કશું બોલું એ પહેલાં તો એ નીલી આંખોમાં પાણી તગતગી ઉઠ્યું અને એ પાછા પગલે ચાલી ગઈ. પાંચ સાત મિનિટમાં પાછી આવી ત્યારે એના મમ્મી એની સાથે હતા. અમને તો આ જ રૂમમાં રહેવા કહ્યું છે, તો રહો ને, ના કોણ પાડે છે. મારું મગજ હજીએ ફાટેલું જ હતું. બિનિતાના મમ્મીએ એકદમ નરમાશથી પૂછ્યું, કોઈ માણસ મળશે જે ગાડીમાંથી સામાન લાવી આપે? એટલી બધી સાહેબી હોય તો હોસ્ટેલને બદલે હોટેલમાં જ રાખો ને. ગુસ્સો હતો વોર્ડન પર, પણ નીકળી રહ્યો હતો આ અજાણી રૂપકડી છોકરી પર. કંઈ પણ બોલ્યા વગર બેઉ માં દીકરી બહાર નીકળી ગયા ને ધીમે ધીમે સામાન રૂમ સુધી પહોંચાડ્યો. બેઉની આંખ રડું રડું થાય. બિનિતાને મૂકીને જતા એના મમ્મીને તો દીકરીને જમના હાથમાં સોંપ્યા જેવું લાગ્યું હશે ને. જેમ તેમ ગાદલું પાથરીને ઉપર નિમાણા મોઢે બેઠેલી એ છોકરી પર આપોઆપ વહાલ ઉપજે એવું અનુપમ રૂપ ભગવાને એને આપ્યું હતું. પણ મારો ગુસ્સો કદાચ હજી નહોતો ઉતર્યો. આમ તો હું નવા આવનારાઓની સૌથી મોટી મદદગાર. મારી લોબીની એક પણ છોકરીનું નામ લેવાની કોઈ હિંમત ના કરે. રેગિંગથી ડરનાર મારી ઓથમાં ભરાય. ને તો પછી મેં બિનિતાની આવી અવદશા કેમ કરી હશે એનો જવાબ તો મને કદી નથી મળ્યો. પણ કરી હતી એ વાત ચોક્કસ. બિનિતા આવી એ દિવસે મારો જન્મદિવસ હતો. રાતે 12 વાગે હોસ્ટેલના રીતિરિવાજ પ્રમાણે આસપાસની રૂમોવાળા ભેળા થયા. હા હા હિ ચાલ્યું. કંઈ પણ બોલ્યા વગર ખાટલાના એક ખૂણે બેઠેલી આ છોકરીને જોઈને મારા મનમાં પસ્તાવો તો ક્યારનોય શરૂ થઈ ચૂકેલો. છેલ્લા 5-1 કલાકથી હું એની ઢબ છબ જોતી હતી. ચોખ્ખાઈ બાબતે એ મારા જેવી જ હોય એવું લાગ્યું. મેં મન મનાવ્યું, ચાલ જીવ, આમેય રીટાને તો કોઈ ફરક પડવાનો નથી, તું પણ નભાવી લે. રીટા બિનિતા એક જ ગામને જ એક જ નિશાળના, ને રીટાએ જ એને અમારા રૂમમાં આગોતરું નોતરું પાઠવેલું. એ તો એણે મને ખાસું મોડું કહેલું. સવાર પડે શક્ય તેટલું બિનિતાને બતાવી સમજાવી હું તો નોકરી પર નીકળી ગઈ. સાંજે આવીને ટેવ પ્રમાણે જરાક લાંબી થઈ. હજી ઊંઘ નહોતી આવી ત્યાં બિનિતા કોલેજથી આવી. મારી ઊંઘ ન તૂટે એમ હળવેકથી એને બહાણું ઉઘાડ્યું ને શાંતિથી ખાટલામાં બેસી ગઈ. વાવાઝોડાની જેમ આવતી રીટા માટેનો આ તદ્દન નવો જ અનુભવ હતો. એકાદ કલાકે હું ઊઠી ત્યારે જ જેમની તેમ જ બેઠી હતી. આ છોકરી ડરતી હતી કે પછી ખરેખર હું ઊઠી ન જાઉં એની કાળજી લેતી હતી? એવો પ્રશ્ન એની નીલરંગી ભોળી આંખોમાં ઓગળી ગયો. જરાક તંદ્રામાં સરી ગયેલા એ જમણા ચહેરા સામે મેં જરાક ધ્યાનથી જોયું. ઉપરવાળો જ્યારે નવરો હશે ત્યારે એને ઘડી હશે. જેમ જેમ સાથે રહેતા ગયા એમ એમ ખબર પડતી ગઈ કે એ જેટલી રૂપાળી હતી એટલી હોશિયાર પણ હતી. બીજાને ગમે તે રીતે વર્તવું, બીજાની કાળજી લેવી એ એની મૂળભૂત પ્રકૃતિ હતી. મારાથી પાક્કા 4 વર્ષ નાની હતી ને છતાં કેટલી વાર મારી દાદી હોય એમ વર્તતી. પ્રથમ દિવસની સાંજે મેસમાં જોડે જમ્યા. એ પછીની દરેક સાંજે 2 વર્ષ સુધી અમે સાથે જ જમ્યા. મને મોડું થાય તો એ મારી રાહ જોઈને બેસી રહે, ન તો મેસમાં એકલી જાય ન કદી બહારથી જમીને આવે. પૈસા તો એની પાસે પણ રીટાની જેમ પાર વગરના. ધારત તો એ રીટાની જેમ જ રોજ હોટલમાં ખાઈને આવી શકત, પણ એણે કદી એવું કર્યું નહીં. એને મારી આર્થિક પરિસ્થિતિ વિશે ખબર પડી ગયેલી. કપડાંને બાદ કરતા એ લગભગ મારા જેવી જ રહેણી કરણીથી જીવવા મથતી. જે શનિ રવિ એના મમ્મી પપ્પા ન આવે એ સાંજે અમે રૂમમાં જ શાક ખીચડી બનાવીને ખાઈ લેતા. મારા ખિસ્સા અને મારી ખુદ્દારી બેઉનો એને અંદાજ હતો, એટલે મારા જમીરને ઠેસ પહોંચાડવાને બદલે એ જ મારા ઢાડામાં ઢળતી ગઈ. એકાદ મહિનામાં તો અમારી દોસ્તી એવી પાક્કી થઈ ગઈ કે જોનારને એવું લાગે કે કદાચ અમે બે ત્રણ ભાવથી તો સાથે જ રહેતા હોઈશું. જે ઝડપે બિનિતા મારી નજીક આવી એટલી ઝડપે મારે કોઈ સાથે દોસ્તી નથી થઈ. જો કે જે ઝડપે એ છોડી ગઈ એવું પણ કોઈ મિત્રે નથી કર્યું. સુખી સમૃદ્ધ મા બાપનું એકનું એક સંતાન એટલે ઘરે કદી એક સળીના બે ટુકડા એણે કરેલા નહોતા, પણ મેં રૂમ સાફ કરવાના વારા રાખેલા. બિનિતા એના ભાગે આવતા દિવસે કચરા પોતા કરતી, રીટા કેમ નથી કરતી એવું પૂછ્યા વગર કરતી. કડક બજાર જઈને જરૂરી ચીજ વસ્તુઓ લઈ આવવાની ને રાંધવાનું પણ ખરું, રાંધવામાં મારા કરતાં એનો હાથ વધુ સારો હતો. હોટ પ્લેટ પર પાક્કા બે મહિના વહેલા ઉઠીને એણે મને શાક રોટલી બનાવી આપેલા. એ યાદ કરું ત્યારે જાત પ્રશ્ન કરે, મેં તો એને એવું કશું આપી નહોતું દીધું સિવાય કાળજી પ્રેમ, આ છોકરી મારા પર આટલી કાં વરસે? 1889માં 3 મહિનાના અંતરે મેં 2 વાર પગ ભાંગ્યો ત્યારે આ છોકરી ખભાના ટેકે મને બાથરૂમ સુધી દોરી જતી. એ તો સમજ્યા, પણ મને કામવાળીના ધોયેલા કપડાં ના ગમતા એટલે મારા તમામ કપડાં પણ એણે અને કૃતિકાએ વારાફરથી ધોયેલા. આવી ત્યારે બિનિતા બહુ ભીરુ અને શાંત હતી, પણ અમારી ટોળકીમાં ભળ્યા પછી લોબીમાં સંભળાય એવું હસ્તી થઈ ગયેલી. વાંચવું, વાતો કરવી ને ફેફસા ફાટી જાય એવું હસવું, એ આમ પણ મારા રૂમની ઓળખ હતી. ભણવા સિવાયનું નહીં વાંચનારી બિનિતા મારીને રીટાના રવાડે ચડીને નવલકથાઓ વાંચતી થઈ. એથી એના મમ્મી પહેલીવાર મારા પર ખુશ થયેલા. રીટા બિનિતા બેઉને મારા પ્રત્યે અતિશય પ્રેમ અને આદર પણ એટલો જ. બેઉની પારદર્શક આંખોમાં જોઈ શકાય એવો, પણ રોજ રાતે ભેળા થાય ત્યારે એ બેઉને મારા ટાંટિયા ખેંચવામાં બહુ જલસા પડે. મારા જેવી ગામડિયણને એમની મહેનતથી શહેરી પાસ લાગ્યો હતો એવો એમનો દાવો. જો કે બિનિતાનો દાવો અમુક અંશે સાચો, પણ ટહુકે રીટા, જો ભવિષ્યમાં મહાન બનો તો એમાં અમારો ફાળો ભૂલી ના જશો. તમે જે કંઈ બનશો તે અમારા કારણે, એટલે યાદ રાખજો. તમારી આત્મકથામાં એક આખું પ્રકરણ અમારા નામે હોવું જોઈએ અને ચોપડી લખો તો અમને અર્પણ કરવાની. ત્યારે તો મને સપને ખ્યાલ નહોતી કે હું કદી લખતી થઈશ કે ચોપડી છપાવીશ, પણ જ્યારે ખરેખર ચોપડી છપાઈ અને મેં બિનિતાને અર્પણ કરી ત્યારે એનું નામ વાંચવા રોકાઈ નહીં. એની કારમી પીડા હું કોને કહું? મૂળભૂત રીતે એ બેઉ એટલી તો સુંદર હતી કે કોલેજના છોકરા બેઉની આગળ પાછળ સજદા કરે, રાત પડે ને બેઉ અરસપરસના અનુભવો વહેંચે ને ખડખડાટ હસતી જાય. રોજ રાત પડે ને એ બેઉના પંડમાં શેક ચેલ્લી પ્રવેશે. સપનાઓના મહેલ ચણાતા જાય ને ખીખીયાટા વધતા જાય. હોસ્ટેલની રૂમોમાં ડ્રોઈંગ રૂમ બેડરૂમથી માંડીને એમના સપના મેસમાં ચાઇનીઝ પંજાબી ઇટાલિયન મેનુ પાસે વિરામ લે. ક્યારેક એમાં ભવિષ્યની જિંદગીના સપનાનો તાર પણ ગૂંથાઈ જાય. મને એ બેઉ જેટલો વખત મળે નહીં. દિવસે એનજીઓની કમરતોડ નોકરી અને રાત્રે એમએ માટે વાંચવાનું, પણ આ બેઉની રાત રોજ રંગીન જ. એકાદ ઊંઘ ખેંચીને 11:30 ઉઠી જાય ને પછી રાજા પાઠમાં આવે. આજુબાજુવાળા જાગતા હોય તો એમને બોલાવે, પછી તો હું એમાં ભળું. દુનિયાભરની ફિલસૂફી ફાળીએ, ફિલ્મો, રાજકારણ અને સાહિત્ય, એ 3 અમારા રસના વિષયો. ચર્ચાઓ ગંભીર, રંગ પકડે, મુનશીની ચોલા ચડે કે ધૂમકેતુની, દીપ નિર્વાણ ચડે કે સોક્રેટિસ, અમૃતા અમારી પ્રિય નવલકથા, પણ અનિકેત ઉદયન માટે લડાઈઓ. સાહિત્યની ચર્ચાઓ દરમિયાન રીટા બહુ ગાજે, પણ બિનિતા શાંત થઈ જાય. અથવા વાતનો વિષય બદલવા પેરવી કરે. કદાચ આમ શાંત બેસી રહેવું નહોતું ગમતું એટલે જ એ વાંચતી થઈ. મને યાદ નથી કે અમારી ચર્ચાઓનું સ્તર કદી પણ છીછરું થયું હોય. ફિલ્મોની ચર્ચાઓમાં બધા બોલે ને કોઈ ન સાંભળે એવો ઘાટ થતો હતો. અમને ત્યારે એવું લાગતું કે અમે જો આટલી ગંભીરતાથી દુનિયા વિશે નહીં વિચારીએ તો દુનિયાનું શું થશે? પણ આ ચર્ચાઓએ ખરેખર અમારી દલીલ શક્તિને ધાર કાઢી આપેલી, પોતાની વાત બધા વચ્ચે મૂકવાની આવડત આપેલી, અને જે ન જાણતા હોઈએ તે જાણવાની વૃત્તિ જગાડેલી. ક્યારેક એવું બને કે મારે વધુ કામ હોય, આસપાસમાંથી પણ કોઈ ન આવ્યું હોય તો આ બેઉ માત્ર ગપ્પા મારે ને પછી ખીખીયાટ આદરે. એમનો અવાજ એટલો વધી જાય કે સામે જ રહેતા વોર્ડન બારણું ખખડાવે. જેવા એ અંદર આવે કે આ બેઉ નિર્દોષ ચહેરે આંખ મીચીને સૂઈ જાય ને ગાળો ને ગમ ખાવાનું મારે ભાગે આવે. જેવા પેલા બારણું બંધ કરીને જાય કે તરત જ આંખો નચાવતા બેઉ ઊઠે ને માંડે ખીખીયાટવા. રીટાએ શાંત બિનિતાને સાવ જ બદલી નાખેલી. એ તોફાની બાળક જેવી થઈ જતી. કદાચ 88થી 92ના દિવસો મારી જિંદગીના સૌથી મજાના દિવસો હતા. નોકરી પછી સાંજ રાજેશ સમીર સાથે અને રાત રીટા બિનિતાના ખીખીયાટા સંગાથે. રીટાએ તો કોલેજના પ્રથમ વર્ષમાં જ જીવનસાથી શોધી કાઢેલો એટલે હોસ્ટેલના બારણા બંધ થવાના સમયે જ એ અંદર આવતી. પણ બિનિતાની ભણવા સિવાયની દરેક પળ મારી સાથે જ જતી. કેટલું રખડ્યા સાથે, કમાટી બાગની નિયમિત સેરથી લઈને ભાવનગર મહુવાના પ્રવાસ સુધી. મને નવાઈ પણ લાગતી કે કેમ આ છોકરી મને વધુ ને વધુ વીંટળાતી ફરે છે. કેમ જરાકવાર શનિ રવિ પણ કેમ અળગી જ નથી થતી. પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે એ થોડાક વર્ષોમાં લાંબો હિસાબ પતાવવાની વેતરણમાં હતી. બિનિતા એના મા બાપની જિંદગીનું કેન્દ્રસ્થાન હતી. શનિ રવિ મોટા ભાગે એ લોકો મળવા આવે, કોઈ મોંઘીદાટ હોટલમાં ઉતરે, પણ એ ભાગ્યે જ એકલી જાય, જમવા કે રહેવા. જ્યાં જાય ત્યાં મને સાથે લેતી જાય. મને જરાય માઠું ન લાગે એટલી સહજતાથી એ મને હોટલની રીતભાત શીખવે. મારા મિજાજને સાચવીને એણે મને જરાક શહેરી પાસ આપ્યો. જો કે એનો જશ કાયમ રીટા જ લેતી હતી એ પાછી અલગ વાત છે. બિનિતાને પાક્કી ખબર હતી કે મારું કઈ કઈ વાત પર છટકી શકે. જો કે નવાઈની વાત તો એ છે કે પ્રથમ મુલાકાતને બાદ કરતાં હું પછીથી ભાગ્યે જ કદી બિનિતા પર ગુસ્સે થઈ હોઈશ. પ્રથમ દિવસનો પસ્તાવો કદાચ બહુ લાંબો ચાલેલો. આ છોકરીએ મને પ્રેમ કરતા શીખવ્યું. જેને ચાહીએ એનું બધું જ માફ, એની સામે કોઈ ફરિયાદ જ ન હોય એ પણ એણે વગર કહે શીખવ્યું. મને આની અતિશય લાગણીથી બીક લાગતી. હવે આના વગર રહેવાનું થશે તો કેમ નહીં રહીશ એવી બીક લાગતી. ને 90માં ખરેખર જવાની ઘડી આવી ત્યારે સ્વસ્થ ના રહી શકી. હું તો આગલા દિવસથી રડતી હતી. આમેય મેં 10 વર્ષમાં કેટલા બિસ્તરા બાંધ્યા હતા ને કેટલાની પાછળ આંખ નિતારી હતી. પણ બિનિતાનું જવું મારાથી નહોતું વેઠાતું. એની મમ્મીને નવાઈ લાગે કે આ છોકરીને હોસ્ટેલ કરડવા દોડતી હતી અને હવે એને હોસ્ટેલ છોડતા રડવું આવતું હતું. 2 જ વર્ષના સંબંધનો આ તો કેવો ચમત્કાર. પણ કદાચ કુદરતને અમારું આમ છૂટા પડવું મંજૂર નહોતું. એ 90માં ગઈ, પછી 6 મહિને રીટા પણ ગઈ ને હું પાછળ 91માં સુરત પહોંચી. MTB આર્ટ્સ કોલેજના ઇન્ટરવ્યૂથી માંડીને સ્ટેશનથી સામાન સાથે મને હોસ્ટેલમાં થાળે પાડવા સુધી બિનિતા સતત દોડતી રહી. નાની મોટી ચીજવસ્તુઓ ખરીદવાથી લઈને બેંકમાં ખાતા ખોલાવવા જેવા બધા કામમાં એ પડછાયાની જેમ સાથે ને સાથે ભમી. સાવ અજાણ્યું શહેર ને ખાવા દોડે એવી હોસ્ટેલ. સાંજ તો એવી અળવી ને અણોહરી લાગે કે વાત ના પૂછો. પણ મારી એ બધી વેરાન સાંજને બિનિતાએ સભર કરી દીધેલ. એ યુનિવર્સિટીમાં નોકરી કરે, ત્યાંથી છૂટીને 5-1 વાગતામાં મારે ત્યાં પહોંચી જાય. કાં તો હું રાંધું ને અમે ખાઈએ અથવા એના બજાજ પર સવાર થઈ ભટકવા નીકળી પડીએ ને કશે બહાર જ ઝાપટી લઈએ. એ મને સુરતી ખાવાના ખજાનાનો લારીઓનો પરિચય કરાવતી જાય, ગલીએ ગલીએ દેખાડતી જાય ને માત્ર ભજીયા ખાવા છેક ડુમ્મસ સુધી પણ ખેંચી જાય. છેક 7-7:30 ઘરે જવા નીકળે. હું શરૂઆતના ગાળામાં સુરતમાં ટકી ગઈ એનો બધો યશ એકલી બિનિતાને ભાગે જાય. આટલી હોશિયાર રૂપાળી બિનિતાએ કદાચ એની વધારે પડતી ઊંચાઈને કારણે પરણવા માટે અમેરિકા રહેતો દેસાઈ પસંદ કર્યો. જો કે આમ પણ બધી રીતે સરળ એવી એ છોકરીમાં એનું અનાવિલપણું ક્યારેક ઝળકી જતું. ખબર નહીં કેમ પણ એની સગાઈના દિવસે મારું હૈયું ધબકારો ચૂકી ગયેલું. મનના ઊંડાણમાંથી અવાજ આવેલો કે હવે આ ગઈ. અમેરિકા જઈને એણે PhD શરૂ કર્યું. ત્યાંથી લાંબા લાંબા કાગળો લખે, જાત ભાતના ફોટા મોકલે, લિસ્સા સુવાળા કાળા વાળ કપાવીને ફોટો મોકલ્યો એ દાડે તો હું એના પર તમાચો મારવા જેટલી ગરમ થયેલી. કાગળોમાં હું તમાચા ઠાલવતી પણ ખરી, એના કાગળોમાં થોડીક વાતો વર્તમાન વિટંબણાઓની હોય અને ઝાઝી વાતો ભવિષ્યના સપનાઓની. એ સુરતને ચોક્કસ યાદ કરતી, પણ અમેરિકામાં એ દુઃખી નહોતી. મને એના વગર જીવતા નહોતું આવડતું, પણ એ શીખી ગયેલી. કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિ સાથે ગમે તેવા સંજોગોમાં કઈ રીતે સુખેથી રહેવું એની જાણે કે એની પાસે ગુરુ ચાવી હતી. એ પોતાના કામમાં એમાં મળતી સફળતાઓમાં મસ્ત રહી શકતી. એને આટલી હદે ચાહી શકી ખરી, પણ હું એની આ ગુરુ ચાવી અપનાવી ના શકી. બિનિતા ગઈ પછી તરત જ રીટા પણ અમેરિકા ચાલી ગઈ. મારા માટે સુરતમાં નર્યો શૂન્યવકાશ જ બચ્યો. આ બેઉ મળવાના વાયદા કરતી, આવે ત્યારે અલબજલબ મળી પણ લેતી. 1995માં બિનિતાની મમ્મી અમેરિકા મળવા ગયા ત્યારે એ મમ્મીને લઈને રીટાને ત્યાં ગયેલી. પાછા વળતી વખતે એક ગોજારો કાર અકસ્માત અને એને છેલ્લે જોનાર રીટા કહે છે કે બિનિતાના શરીર પર નાનો સરખો ઉઝરડો પણ નહોતો થયો. માત્ર કરોડરજ્જુમાં ઈજા થઈ અને હસતી હસતી જ જતી રહી. 29 ડિસેમ્બર 1995નો એ ગોઝારો દિવસ મારા માટે કારમાં સમાચાર લઈને ઉગ્યો હતો. કેટલા બધા દિવસ સુધી હું એ સમાચારને સાચા નહોતી માની શકી. ક્યાંક કોઈકની ભૂલ થાય છે, આમ થોડું કોઈ જતું રહે. હજી તો PhDની પદવી લેવી બાકી હતી, હજી તો સપનાઓની લંગાર હતી, ને ખાસ તો મને અમેરિકા ફેરવવી હતી ને. પણ 15 દાડા પછી પાછા ફરેલા બિનિતાના મમ્મીની આંખોમાં જોયેલા સુનકારે મને સમજાવી દીધું કે કાયમ બીજાનો વિચાર કરનારી આ છોકરી આ વખતે એવો વિચાર કરે એ પહેલાં જ જતી રહી હશે. કાળે એને એવો વખત જ નહીં આપ્યો હોય, નહીતર એ આમ ના જતી રહે. એના ગયા પછી 3જા કે 4થા દાડે એના સપનાઓની લાંબી કથા કહેતો એનો પત્ર મળ્યો. ત્યારે મને ઈશ્વરના હોવા વિશે શંકા જાગેલી. બિનિતા, એક વાત કહીશ કે તું આટલી જલ્દી મારી આટલી નજીક કેમ આવી ગયેલી? તને ખબર છે ખરી કે તારા જવાથી મારા વ્યક્તિત્વનો એક અંશ કાયમી ધોરણે મરી ગયો છે. કોઈ સંજીવની એને નવું જીવન આપી શકે તેમ નથી. તું મારી જેટલી નજીક પહોંચી ને જે તીવ્રતાથી મેં તને ચાહી, એવું પછીથી કદાચ નથી થઈ શક્યું. જાણે કે મારી અંદરથી કશુંક ઠલવાઈ ગયું. જાણે કે તને ચાહ્યા પછી હું ખાલી થઈ ગઈ. તને ખબર છે બિનિતા, તારા ગયા પછી હું કોઈ મિત્રને બહુ નજીક આવવા નથી દઈ શકતી. મને ડર પેસી ગયો છે કે મારી નજીક આવનાર તારી જેમ જ. ઘણીવાર મને એવું લાગે છે કે જો મેં તને આટલી તીવ્રતાથી ન ચાહી હોત તો તું આજે હોત. આજે 12-13 વર્ષ પછી રીટા કાયમી ધોરણે સુરત પાછી આવી છે. ખાસ્સી ઠરેલ થઈ ગઈ છે. એનું મારા પ્રત્યેનું વળગણ પહેલાં કરતાં ખાસ્સું વધ્યું છે. તને યાદ કરીને અમે હજી ખડખડાટ હસીએ છીએ. પણ રીટા એક વાત જાણે પણ છે અને સમજે પણ છે કે તારી જગ્યા કાયમ ખાલી જ રહેવાની છે. વર્ષો પહેલાં પણ એ આ વાત જાણતી હતી, પણ ત્યારે એ મશ્કરી કરતી. આજે સજ્જડ નયને સ્વીકારે છે એનો બીજો નંબર.